નવમું વચન બહુ સરસ છે. સ્વામિનારાયણ અરે, સ્વામિનારાયણ અરે. સંવત 1876ના માક્ષર સુધી દ્વાદશીની દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સરસ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભર્યાને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રીકૃષ્ણ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય અને તેની ભક્તિ કરતો હોય અને તેના દર્શન કરતો હોય તો પણ જે પોતાને પૂર્ણકામ ન માને અને અંતકરણમાં ન્યૂનતા વર્તે, જે ગોલોક વૈકુંઠાદિક ધામની વિશે જે આને આ ભગવાનનું તેજોમય રૂપ છે તે મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી, એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી, અને જે પ્રત્યક્ષ ભગવાન વિશે દ્રઢ નિષ્ઠા રાખે છે અને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને છે અને બીજું કાંઈ નથી ઈચ્છતો, તેને તો ભગવાન પોતે બળાત્કારે પોતાના ધામને વિશે જે પોતાના ઐશ્વર્ય છે અને પોતાની મૂર્તિઓ છે તેને દેખાડે છે. માટે જેને ભગવાનને વિશે અનન્ય નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિને બીજું કાંઈ ઈચ્છવું નહીં. બહુ સરસ વચનામૃત છે. મહારાજ કહે, શ્રીકૃષ્ણ ભગવાનનો પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય, એટલે મહારાજ પોતાની જ વાત કરે, પ્રત્યક્ષ કોને કહેવાય, હામી હોય એને. મહારાજ શબ્દ બદલો, મહારાજ એમ કહે છે કે મારો સંપૂર્ણતઃ પ્રત્યક્ષપણે નિશ્ચય કર્યો હોય. પ્રત્યક્ષપણે નિશ્ચય માને એને મારું નિત્યનો જોગ હોય, મારો નિત્યનો જોગ હોય અને ઉપરથી એમ પણ કહેતો તમે તો ભગવાન છો આવી વાત પણ કરતો હોય, ભક્તિ મારી કરતો સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો હોય, દર્શને મહારાજ કરતો હોય, તો પણ જે પોતાને પૂર્ણ કામ ન માને, દર્શન મારા કરે છે, માળા મારી કરે છે, ભજન મારું કરે છે, પરંતુ તેમ છતાંય પોતે પોતાની જાતને પૂર્ણ કામ ન માને અને અંતકણમાં ન્યૂનતા વર્તે, જે ગોલોક વૈકુંઠાદિક ધામની વિશે જે આને આ ભગવાનનું તેજોમય રૂપ છે તે મેં જ્યાં સુધી મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી, એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળવી. મહારાજ બહુ કડક થઈ ગયા, તેણે બિચારે એવું હું પાપ કર્યું એટલે બધા કડક થઈ ગયા. સમજો વાત કેવી સરળ છે કે પ્રત્યક્ષ દર્શન કરતો અને પ્રત્યક્ષ ભક્તિ કરતો હોય અને મનમાં બિચારો સંકલ્પ કરે કે જ્યાં સુધી ગોલોક વૈકુંઠ ધામ મેં નથી જોયું તેજો મેં ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ નથી થયું. હવે એમ બિચારાને મનમાં સંકલ્પ થાય છે, એમાં એવું તેવળ હું એને પાપ કર્યું, મહારાજ કે એના મોઢાની વાતે ન સાંભળવી, વાંધો હું આવ્યો. તમે બધા તમારા મનમાં આમ ઠેરાવ કરી નાખો કે આવો કાંઈક વાંધો આવ્યો છે, હું સ્પષ્ટીકરણ કરું છું અને પછી તમે એવું નક્કી કર્યું હતું કે બીજું નક્કી કર્યું હતું એ તમે વિચારજો. સવિકલ્પ પણ તો છે, પણ સવિકલ્પ માટે એવો શબ્દ તો આપણે પ્રયોગ ન જ કરી શકાય કે એના મોઢાની વાત પણ ન સાંભળવી, એવો પ્રશ્ન લાવી શકાય છે નહીં. સવિકલ્પની વાત કોઈ ભગવાનનો ખરેખરો ભક્ત જ પણ બિચારા કાંઈક સંકલ્પ લઈ જાય છે કે આમ થાય તો સારું અને એમાં શુભ સંકલ્પ રહી જાય છે. ભગવાનનો ભક્ત છે પણ શુભ સંકલ્પ, મારે હાથે એક મંદિર થાય સારું, તેનું મોઢન એને મોઢન વાત ન સાંભળવી, હું એને જોઉં નહીં, હમું આને કહ્યું પાપ કર્યું, ભગવાનનું ધામ જોવાનો સંકલ્પ કર્યો છે, તે ધામ જોવાનો સંકલ્પ કર્યો એવો સવિકલ્પ નથી. સમજાણો કે માયક પદાર્થ હોય એમાં અમાયક દિવ્ય વસ્તુ જોવાની ઈચ્છા કરી તોય મહારાજ કે એને મોઢાની વાત ન સાંભળવી, હું કામ ન સાંભળવી. તમે બધા તમારી રીતે નક્કી કરો કે હું ઉત્તર કરું છું, પછી તમારા મનમાં એ જ નક્કી હોય કે આ અમે આમ જ ધાર્યું હતું એટલા ભગવાનની સાક્ષી ઉશે આંગળી કરજો, અને તો પાછળથી બધા ઉશે આંગળી કરજો, અમે એમ જ નક્કી કર્યું હતું. કારણ સમજવા પ્રયાસ કરજો, પ્રત્યક્ષ દર્શન કરે છે, ભજન કરે છે, પછી પણ મનમાં એમ નક્કી કરે છે ગોલોક વૈકુંઠ ધામને વિશે અન્ય તેજોમય મૂર્તિ જ્યાં સુધી મેં નથી દેખી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી. એનો મતલબ એવો થાય છે, એને ઊંડે ઊંડે મનમાં એમ છે કે આને બધાએ ભગવાન કહે છે માટે હું ભગવાન કહું છું, બધા ભજન સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે હું કરું છું, બધાએ દર્શન કરે માટે હું કરું છું, પણ શી ખાતરી આ ભગવાન છે કે નહીં. ભગવાનની ખાતરી તો ગોલોક કાંક દેખાય, કાંઈક વૈકુંઠ દેખાય અને ધામ દેખાય ને એની અંદર તેજ તેજ તેજની મધ્યા મૂર્તિ હોય અથવા અક્ષરધામ દેખાય, ધામ દેખાય ને એમાં તેજ તેજ અને એમાં મૂર્તિ બિરાજમાન હોય તો ખરું કહેવાય કે આ ભગવાન છે ને તો મારું પરિપૂર્ણ કલ્યાણ થાય, નહીં તો શંકા છે. માને કે એને ભગવાનપણાના નિશ્ચયમાં જ કચાશ છે, એને ભગવાનપણાની જ હા નથી પડી. અને મહારાજ કે જેને ભગવાનપણાને અમારી કોઈની હા ન પડી એના મોઢાની વાતે ન સાંભળવી, જેને ભગવાનપણાને અમારી હા નથી પડી મહારાજ કે જેને ભગવાન પણ એમાં હા નથી પડી એની પાસે તમે સત્સંગ કરશો તો કદાચ ગમે એટલા ગુણ ગાય ગાય અને છેલ્લે એ વિષ રેડાવી ના રહેશે નહીં. આવો આનો અર્થ છે. આવો તમે નક્કી કર્યો એવું સાંગળી કરો. આવો જ ઉત્તર તમે નક્કી કર્યો તો નિશ્ચયમાં. એની પોઝિશન કેવી હતી ખબર? પહેલી વાત તમે કદાચ સાંભળી છે, વર્ષો પહેલા દ્વારકામાં આપણું મંદિર નહોતું, એક હરિભગતનું ઘર બહુ સારું. પછી કોઈ પણ હરિભગત જાય અને એને ખબર પડે કોઈ હરિભગત છે એટલે પોતાની ઘેર લઈ જાય, એક દિવસ બે દાડા ત્રણ દાડા સુધી રોકે અને પ્રેમથી અલગ અલગ વસ્તુ કરીને જમાડે, બધે દર્શન કરાવે. એમ એક ચુંદડીયો બ્રાહ્મણ જઈ ચડ્યો અને ગામમાં પૂછ્યું કે ભાઈ અહીં ક્યાંય મેળ પડે એવું ખરું, ઉતારા પાણી મફતમાં થાય એવું? કોઈકે કીધું એક ઘર છે પણ એ તો સ્વામિનારાયણ વાળાનું છે. જો સ્વામિનારાયણનો કોક જાય ને તો નાખે છે કે. અને આને ક્યાંકથી કંઠી હાથમાં આવી ગયેલી અને ચંદન બંધ તો એની પાસે અને નકલ તો આવડે, તિલક ચાંદો કરી લીધો, ગળામાં કંઠી પહેરી લીધી અને પછી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કરતો પગ્યો. અને પેલા ભગતને ખબર પડે, જય સ્વામિનારાયણ ભગત, ત્યાં તો ભગત આમ અડધા અડધા થવા મળે, આવો 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 આવો, ખૂબ પ્રેમથી પોતાની ઘેરે રાખ્યા, બધે દર્શન પણ કરાવ્યા. ઘરવાળાને કીધું આજ પૂરી બનાવજો, દૂધપાક બનાવજો, ભજીયા બનાવજો. બે ચાર દાડા સુધી રોક્યા, એક દાડો તો ખૂબ જમાડ્યો. જમી રહ્યા પછી ભગત ઊભા થતા હતા ને, પેલા ચુંદડિયા બ્રહ્મ ઊભા થતા થતા અનુસંધાન ને, એ માતાજી એમ બોલાઈ ગયું. અને આ ભગતને ખબર પડી ગઈ આમાં તો કાંઈક ડાળીમાં કાળું છે. પછી હાંજે જમવા માટે પાસે બેહાર્યા પણ ટાઢો રોટલો ને ખાટી છાશ આપી અને થાળીમાં આવ્યું. થાળીમાં એટલે ઓલા ભગતે પૂછ્યું ચુંદડિયા બ્રાહ્મણે કે બપોરે અને ત્રણ દાડા સુધી તમે કેટલું પાકું પાકું કેવું સરસ સરસ જમાડતા હતા અને એના બદલે આજ આવું કેમ? ત્યારે પેલા ભગત કહે, ઓલો સ્વામિનારાયણનો પ્રતાપ હતો ને આ તારી માતાજીનો પ્રતાપ છે. કે મારો કહેવાનો પોઈન્ટ તમે સમજો, એના જીવમાં સ્વામિનારાયણ નહોતા, હું તમને એ વાત પોઈન્ટ બતાવી, એના જીવમાં સ્વામિનારાયણ નહોતા તો એ વાત નીકળી. સમજો, એના જીવમાં ઉપરથી દેખાવ બધો હરખો કર્યો પણ અંદર નહોતા તો નીકળ્યું. એમ આ વચનામૃતમાં મહારાજ એમ કહેવા માગે છે કે જેના જીવમાં મારી ગાંઠ નથી વળી ગઈ, ભલે મારું ઉપરથી ભજન કરે છે, મારા દર્શન કરે છે, પણ મનમાં ઊંડે ઊંડે સંશય છે કે આ ભગવાન હશે કેમ, એનો કોઈ સમાગમ કરશે તો એની પાસે પણ એ વાત લાવ્યા વિના રહેશે નહીં, એના જીવમાં પણ સંશય નાખી દેશે. માટે મહારાજ કે એના મોઢાની વાત પણ ન સાંભળવી જેને અમારા સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય ન હોય, એવું મહારાજનો કહેવાનો અહીંયા હાર્દ છે. બાકી તો સહજ રીતે પાછળ જ આવ્યું કે ભગવાન જોરાવરે અને ભગવાનના વિધવિધ ધામો દેખાડે છે, મૂર્તિઓ દેખાડે છે, કહો તો એમાં પહેલા સંકલ્પ કર્યો. એણે જો સંકલ્પ કર્યો હોત કે ભગવાનનું ધામ દેખાય, ગોલોક વૈકુંઠ કે અક્ષરધામ તો દર્શન કરશું, એવો સંકલ્પ કર્યો તો મહારાજ ન વઢત. અને કદાચ માનો કોઈક ભગત એવો છે વિધવિધ વસ્તુ જોવાનો સંકલ્પ, અને કાદે એટલો પણ સંકલ્પ મારા દેખાડે કેવું સારું એમ સંકલ્પ કર્યો તો વાંધો નહોતો, પણ એના મનમાં શું થયું, જ્યાં સુધી ધામ નથી જોયું ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ નથી. એ જ એને સંકલ્પ થયો, મારું પરિપૂર્ણ કલ્યાણ નથી, એ જ વસ્તુ એમ બતાવશે. નિશ્ચયમાં કાચું છે, નિશ્ચયમાં કાચું છે. માટે મારે એના મોઢાની વાત સુધા સાંભળવી નહીં. એવું જેને અજ્ઞાન હોય તેના મુખથી ભગવાનની વાત પણ ન સાંભળી. અને જે પ્રત્યક્ષ ભગવાન વિશે દ્રઢ નિષ્ઠા રાખે છે, પ્રત્યક્ષ ભગવાન વિશે દ્રઢ નિષ્ઠા રાખે, જેને કદી પણ સ્વપ્નામાંય પણ કદી સંશય થતો, સ્વપ્નામાંય નહીં, અને ખરેખરો ભગવાનનો ભગત હોય ને એને સ્વપ્નામાંય પણ મહારાજની પ્રત્યે સંશય થવો જોઈએ. વિજાપુરના વજીબાઈને સ્વાય મહારાજ પરીક્ષા લેવા ગયા, બાવન રૂપ ધારણ કર્યું મહારાજ ગયા અને મહારાજ કે માય અમને ઉત્તર આપતો કે નીકળ બહાર, જ્યારથી હું સ્વામિનારાયણની થઈ છું ત્યારથી કોઈને ઉતરવા દેતી નથી. મહારાજ કહે પણ માય તું સ્વામિનારાયણમાં ખોટી છેતરાઈ ગઈ છો, એ તો ધૂતારા છે, ધતિંગા છે. ત્યારે વજીબાઈ કે બહાર નીકળજો, ધોકાવાળો કરું, નીકળ બહાર, અને ખબરદાર સ્વામિનારાયણનું ખાંડું શબ્દ બોલ્યો છે તો. મહારાજને ખૂબ ધમકાવ્યા, મહારાજે નિશ્ચય તોડાવવા માટે કેટલો પ્રયાસ કર્યો. મહારાજ કે આપણે છે ને પાંચ પચીસ પચાસ હો પંડિતોને બોલાવીને પછી શાસ્ત્ર અર્થ કરીએ અને સાબિત કરીએ સ્વામિનારાયણ ભગવાન નથી, મહારાજ પોતે બોલે છો. ત્યારે વજીભાઈ કહે તારા પંડિતને તારા શાસ્ત્ર રાખ તારી પાસે, કે પંડિત અને શાસ્ત્રી હું ભગવાનને ઓળખવાના હતા. અને હકીકત છે પંડિત કે શાસ્ત્રી ભગવાન નથી ઓળખતો, ભગવાનને તો ભગત ઓળખે છે. પંડિત હોય કે શાસ્ત્રી હોય, પણ જો હૃદય ભક્ત ન થાય ભગવાનને કદી ન ઓળખી શકે. ભક્ત હૃદય જ ભગવાનને ઓળખી શકે છે, અને ભગવાન પણ ભક્તના જ થાય છે. પંડિતના ભગવાન થતા નથી, શાસ્ત્રીના થતા નથી, વેદના આચાર્યને ભગવાન થતા નથી, ભગવાન તો ભગતના થાય છે. હા, વેદાંત આચાર્ય થાય, શાસ્ત્રી થાય, પંડિત થાય, જો ભક્ત હૃદય હોય તો સોનામાં સુગંધ છે. પણ ભક્ત હૃદય ન હોય તો ગમે તેઓ વિદ્વાન હોય તો મારને કાંઈ લેવા દેવા નથી. અહીંયા પણ એ જ વાત મહારાજ કહે છે કે મારી પ્રત્યક્ષ જેની નિષ્ઠાની ગાંઠ વળગેલી છે અને તેને દર્શને કરીને જ પોતાને પરિપૂર્ણ માને, મારા દર્શન વધે જ એમ માને છે, મારે તો બધું જ આવી ગયું. અને મહારાજ વાત બતાવી છે ને, વડતાલના 12માં ન લખ્યું મહારાજ કે જેને પરિપૂર્ણ નિશ્ચય એની કોરને કેમ વર્તું તું, એને કેવા સંકલ્પ થતા હોય. તો મહારાજ કે જેને મારો પરિપૂર્ણ નિશ્ચય હોય એના મનમાં એમ થાય કે મારા મોક્ષમાં તો કચાશ નથી જ, પણ મારા દર્શન કરશે એનો મોક્ષ થઈ જશે, મારી વાત સાંભળશે એનો પણ મોક્ષ થશે, મહારાજ એને પણ ધામમાં તેડી જશે. આવો કેપ વર્તે જેને પરિપૂર્ણ નિશ્ચય હોય, એ નિશ્ચયની ગાંઠ વળી ગઈ હોય એના મનમાં મોક્ષની કોઈ દી શંકા જાય અને એના નિશ્ચય કહેવાય. અને બીજું કાંઈ નથી ઈચ્છતો તેને તો ભગવાન પોતે બળાત્કારે પોતાના ધામને વિશે, જે પોતાના ઐશ્વર્ય છે, બળાત્કારે મહારાજ પોતાના ધામની અંદર ઐશ્વર્ય છે. માને ભગવાન ઐશ્વર્ય એટલે ભગવાનનું જે ધામ છે, ધામની અંદર એ મોટા મણિમાલ મહેલો અને અનેકવિધ ઐશ્વર્ય પ્રતાપો છે, અને એના કરતાં પણ અનંત આત્માઓ કોટાન કોટી મુક્તો ભગવાન એક નિર્નિમિષ બની અને દર્શન કરી રહ્યા છે, અને મહાલૌકિક ઐશ્વર્યની અંદર જોડાઈ રહેલા છે એવું મહાલૌકિકતા મહારાજને પોતાના ધામની અંદર દેખાડે છે. અને પોતાની મૂર્તિઓને પણ દેખાડે, ભગત નો ઈચ્છે તોય પણ ક્યારેક મહારાજ એવું પણ દેખાડે, મારા સ્વરાર થકા સિંહાસન પર બિરાજમાન છે અને વિધવિધ અવતારો આવીને મહારાજની સ્તુતિ પ્રાર્થના કરે છે. એટલે ભગતનો તો દર્શનનો સંકલ્પ થયો, સંકલ્પ ભગતને થયો કે મારે નરનારાયણના દેવના દર્શન કરવા છે, સમાધિમાં મારે દર્શન કરો. ગોપાળન સ્વામી કે હારું કે દર્શન કરાવો છો, બેહો અહીં સમાધિ, બેહો સમાધિ કરાવી. અને હેઠા બેહારીને સમાધિ કરાવીને સીધા અક્ષરધામમાં મોકલ્યા. અક્ષરધામમાં મોકલ્યા તો ત્યાં નરનારાયણ દેવ દરવાજે ઊભા હતા. આ ભગત પૂછતે કેમ અહીંયા આવ્યા, તો કે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા આવ્યો છે. પણ લાઈન બહુ છે એટલે હમણાં જરાક લાઈનમાં ઊભું રહેવું પડે એમ છે, હમણાં દર્શન થાય એમ નથી. ત્યારે ભગતના મનમાં થયું, આ હા હા, મને તો પ્રગટ ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે, અને એને છોડીને બીજાને દર્શન ઈચ્છા રાખતો તો એ તો અહીં લાઈનમાં ઉભા છે. એમ ભગવાનના વિધ વિધ સ્વરૂપો ત્યાં દર્શન કરવા જયારે આવે છે ત્યારે ભગવાન ભક્તને એના દર્શન પણ કરાવે છે, પણ ભક્ત જે ઈચ્છતો નથી એને. માટે જયારે ભગવાન વિશે અન્યને નિષ્ઠા હોય તેને પ્રત્યક્ષ ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું, વારે વારે શબ્દ લો, પ્રત્યક્ષ 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 ભગવાન વિના બીજું કાંઈ ઈચ્છવું નહીં. જેને પ્રત્યક્ષ ભગવાન નિશ્ચય થયો એનું કામ પૂરું થઈ ગયું. અને ભક્તો આપણા મનમાં એમ થાય અત્યારે મહારાજ અહીંયા ક્યાં પ્રત્યક્ષ બિરાજે, મહારાજ પ્રત્યક્ષ જ છે ને પ્રગટ જ છે, મૂર્તિ દ્વારા મહારાજ પ્રત્યક્ષ જ છે ને પ્રગટ જ છે, કદી તમે પરોક્ષ ભાવ લાવશો નહીં. મહારાજે પ્રથમના 68માં વચનામૃતમાં પણ બતાવ્યું મહારાજ કે અમે આપેલી જે અષ્ટ પ્રકારની મૂર્તિ પ્રતિમા છે એની અંદર અમે પ્રગટ બિરાજીએ છીએ. મહારાજ કે અષ્ટ પ્રકારની અમારી આપેલી મૂર્તિની વિશે જેને દિવ્ય ભાવ નથી રહેતો અને એની મર્યાદા જે નથી રાખતું અને અમારા સંતની પણ જે મર્યાદા નથી રાખતું, મહારાજ કે ફેલી બનીને વર્તે છે એને અમારા સ્વપ્નનો નિશ્ચય જ નથી. અને મહારાજ કે જે અમારા અષ્ટ પ્રકારની મૂર્તિને આગળ ફેલ કરે છે, અમારા સંતની મર્યાદા રાખ્યા એને ફેલ કરે છે, તો મહારાજ કે નિશ્ચય નથી ને એનો મોક્ષ પણ થશે ને કલ્યાણ પણ થશે નહીં. એટલે સત્સંગની અંદર મહારાજ મૂર્તિ દ્વારા પ્રગટ છે, મહારાજ કે મારા આચાર્ય દ્વારા પણ હું સત્સંગમાં પ્રગટ વિચરણ કરું છું, મારા સંતના માધ્યમથી પણ પ્રગટ વિચરણ કરું છું. મહારાજ કે જ્યારે જ્યારે જીવાત્માને મનુષ્ય દેહ મળે ત્યારે આ બધી વસ્તુ ઉપલબ્ધ હોય, મહારાજ કે મારા એકાંતિક સંત મળે તો એનો સમાગમ કરી ધર્મ જ્ઞાન વૈરાગી ભક્તિ દ્રઢ કરીને મારી ઉપાસના દ્રઢ કરશે જ મુક્તિ થશે. કદાચ એવો સંજોગ ઊભો થાય મહારાજ કે કદાચ આ ભૂમંડળ ઉપર એવા સાધુ ન હોય તો અમે પધરાયેલી જે મૂર્તિ છે એના માધ્યમથી પણ મહારાજ કે તમે અનન્ય ભાવથી અમારી નિષ્ઠા કરીને ભજન કરશો તો પણ અમને પામી શકશો. એટલે મહારાજ મોક્ષમાં કોઈ વાત અધૂરી રાખી નથી. અહીંયા પ્રથમના 9માં વચનામૃતમાં પણ મહારાજે પ્રત્યક્ષની મહત્વતા બતાવી કે અમે તમને મળ્યા છીએ, હવે તમે તમારી જાતને કૃતાર્થ માનજો, બળભાગી માનજો, ધન્યભાગી માનજો, અહોભાવ તમે સતત હૃદયની અંદર અમારે રાખજો અને આઠું જ આ મોજ મરીને મારું ભજન કરે રાખજો તો જરૂર તમને મારું દર્શન થશે. મહારાજે લોહીના સાતમમ કીધું, સત્ય દેહ થશે, સત્ય દેહ નહીં થાય અમારી ઈચ્છા નહીં હોય તો, દેહને મૂકીને તો જરૂર અમારા દિવ્ય દર્શન તમને થશે. ઇતિ વચનામૃતમ પ્રથમનું નવમું વચનામૃત થયું સહજાનંદ સ્વામી.